આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. અમદાવાદ અને સૌરાષ્ટ્ર સહિત કચ્છ સહિતના વિસ્તારોમાં આગામી 7 દિવસ દરમિયાન હીટવેવની સ્થિતિ યથાવત રહે તેવી હવામાન વિભાગની આગાહી. અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ અને ઓરેન્જ એલર્ટના પગલે તંત્ર દ્વારા નાગરિકો માટે તકેદારી જાહેર કરાઈ. બપોરના સમયે ઘરની બહાર ન નીકળવા સલાહ. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત 1 દિવસ લંબાવાઈ. હવે વિદ્યાર્થીઓ આજે પણ ફોર્મ ભરી શકશે. રાજ્યના નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા મરામત બાદ એમ્બ્યુલન્સની સેવા ફરી શરૂ કરવામાં આવી. આઈપીએલની અમદાવાદમાં પ્લે ઓફની પ્રથમ મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 8 વિકેટે પરાજય આપ્યો. આજે રાજસ્થાન રોયલ્સ અને આરસીબી વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. સમગ્ર રાજ્યમાં હીટવેવની સ્થિતિ સર્જાઈ છે. આગામી 4 દિવસ દરમિયાન પણ હીટવેવની સ્થિતિ યથાવત રહેશે તેમ હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે. ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાનનો પારો 45 ડિગ્રી સેલ્સિયસ રહ્યો હતો. આ બંને શહેરો રાજ્યમાં સૌથી ગરમ શહેર રહ્યા હતા, જ્યારે અમરેલી, સુરેન્દ્રનગર અને ભાવનગરમાં તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા આગાહી મુજબ 28 મે સુધીમાં રાજ્યમાં કાળઝાળ ગરમીની સ્થિતિ યથાવત રહેશે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત તેમજ અમદાવાદ શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યમાં હીટવેવની સ્થિતિ સર્જાઈ છે ત્યારે અમદાવાદ અને વડોદરા મહાનગરપાલિકાઓ દ્વારા તકેદારી જાહેર કરવામાં આવી છે. તેવી જ રીતે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલી અગમચેતી અંતર્ગત જણાવાયું છે કે આજથી લઈને 3 દિવસ સુધી હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે, ત્યારે 25 અને 26 મે દરમિયાન ઓરેન્જ એલર્ટ છે, ત્યારે શહેરીજનોએ તકેદારી રાખવાની સૂચના અપાઈ છે. તેમજ શહેરના અર્બન સેન્ટર ઉપર ઓઆરએસના પેકેટ ઉપલબ્ધ છે અને ભીડભાડવાળી જગ્યા ઉપર પણ ઓઆરએસના પેકેટનું વિતરણ કરાઈ રહ્યું છે. જ્યારે અમદાવાદ મહાનગરપાલિકાએ આજથી લઈને 5 દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા અપાયેલા ઓરેન્જ એલર્ટને ધ્યાને લઈને વિવિધ તકેદારીના પગલાં લીધા છે, જેમાં જાહેર કરીને લોકોને બપોરના સમયે ઘરની બહાર ન નીકળવા સલાહ અપાઈ છે. અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જેને કારણે મહાનગરપાલિકાનું તંત્ર સતર્ક બન્યું છે. તેમજ નાગરિકોને લૂની અસર ન થાય તે માટેના પ્રયાસો આદરવામાં આવ્યા છે. આ અંતર્ગત મહાનગરપાલિકાના યુસીડી વિભાગ દ્વારા રસ્તા ઉપર રહેતા લોકોને મહાનગરપાલિકા સંચાલિત વિવિધ 7 વોર્ડમાં આવેલા 31 જેટલા આશ્રયગૃહોમાં ખસેડવામાં આવી રહ્યા છે. હાલમાં અમદાવાદમાં 2727 ઘરવિહોણા લોકો આશ્રયસ્થાનોએ આશ્રય લઈ રહ્યા છે. ત્યારે હાલની હીટવેવની સ્થિતિને ધ્યાનમાં લઈને મહાનગરપાલિકાના યુસીડી વિભાગ દ્વારા આવા લોકોને ઓઆરએસનું દ્રાવણ બનાવીને આપવામાં આવી રહ્યું છે, જેને કારણે ગરમીહોણા લોકોને ગરમીની અસર ન થાય. આ ઉપરાંત તકેદારીના ભાગરૂપે 7 ઝોનમાં ટીમો બનાવીને ફૂટપાથ પર રહેતા લોકોને સમજાવીને તેમને આશ્રયસ્થાનોમાં મોકલવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના પરિણામ જાહેર કરાયા હતા. હવે જે વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષા આપવાની થતી હોય તે વિદ્યાર્થીઓ માટે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાના ફોર્મ ભરવા માટેની સમયમર્યાદા વધારાઈ છે. હવે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાના ફોર્મ 22 મે એટલે કે આજ સુધી ભરી શકાશે. અગાઉ 21 મે સુધી ફોર્મ ભરવાની અંતિમ તારીખ હતી. એક દિવસ બોર્ડે મુદત વધારી છે. બોર્ડની વેબસાઇટ ઉપરથી આ ફોર્મ ભરી શકાશે. શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની માર્કશીટનું વિતરણ 23 મેના રોજ કરાશે. રાજ્ય સરકારના નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા મરામત સુનિશ્ચિત કરાયા બાદ એર એમ્બ્યુલન્સ સેવા ફરી શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે એર એમ્બ્યુલન્સ ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફ સાથે વેન્ટિલેટર, ઓક્સિજન સિલિન્ડર અને ઇસીજી મોનિટર વગેરે જેવા આવશ્યક તબીબી સાધનો સાથે સજ્જ છે. એર એમ્બ્યુલન્સ દ્વારા દર્દીઓને ઝડપથી એક એરપોર્ટ પરથી બીજા એરપોર્ટ પર તુરંત જ પહોંચાડી શકાય છે, જેથી ઝડપથી અને સમયસર તબીબી સારવાર મળી શકે. અત્યાર સુધીમાં 42 એર એમ્બ્યુલન્સ ઉડાનો સફળતાપૂર્વક સંચાલિત કરવામાં આવી છે. એર એમ્બ્યુલન્સ સેવાનો લાભ લેવા માટે 108 નંબર પર સંપર્ક કરી શકાય છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો. ગીર સોમનાથ જિલ્લામાં વર્ષા ઋતુમાં ઉભી થતી સમસ્યાઓના પૂર્વ આયોજન રૂપે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ ગઈ. આ બેઠકમાં પાણીના ભરાવા તથા ભારે વરસાદને કારણે થતા જાનમાલના નુકસાનને કેવી રીતે અટકાવી શકાય તે અંગે કલેક્ટરે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા. તેવી જ રીતે દાદરાનગર હવેલી તંત્ર દ્વારા પણ ચોમાસામાં પાણી ભરાવાની પરિસ્થિતિને પહોંચી વળવા અત્યારથી જ કામે લાગી ગયા છે. તંત્રએ વિવિધ સ્તરે ટીમ બનાવી છે. ચોમાસામાં વિકટ પરિસ્થિતિના નિવારણ માટે આ ટીમ સજ્જ રહેશે. રાજ્યના ખેતી નિયામકની કચેરીએ કપાસના પાક અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે. માર્ગદર્શિકામાં પિયતની સગવડતા હોય તે ખેડૂતો દ્વારા કપાસનું વાવેતર કરવામાં જણાવવામાં આવ્યું છે. અન્યથા પાક ઉત્પાદનમાં અસર થવાની શક્યતા રહે છે. તેવી જ રીતે ખેડૂતોએ બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ કે પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતાઓ પાસેથી જ કરવાનો આગ્રહ રાખવામાં આવ્યો છે. કોઈપણ સંજોગોમાં લાયસન્સ કે પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિ, પેઢી કે ફેરિયાઓ પાસેથી ક્યારેય પણ બિયારણની ખરીદી ન કરવાની સૂચના અપાઈ છે. રાજ્યમાં કપાસના પાકના વાવેતર માટે જરૂરી બીટી કપાસના બિયારણો અને રાસાયણિક ખાતરોનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, ત્યારે ખેડૂતોએ કપાસની એક જ જાતનું વાવેતર ન કરતા બજારમાં ઉપલબ્ધ વિવિધ જાતોનું વાવેતર કરવું જેથી સંભવિત જોખમ નિવારી શકાય. રણ તીડના ટોળાના ખેડૂતોના પાકને નુકસાન કરે છે. તીડથી ખેડૂતોના ઉભા પાકને નુકસાન થતું અટકાવવા માટેની માર્ગદર્શિકા આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા જાહેર કરાઈ છે. માર્ગદર્શિકા અનુસાર તીડનું ટોળું આવતું હોવાની માહિતી મળતા ગ્રામજનોને સાવધાન કરવા તથા ખેતરમાં ઢોલ, પતરાના ડબ્બા કે થાળીઓ વગેરે વગાડી મોટો અવાજ કાઢવો. તીડનું ટોળું રાત્રે રોકાય તો કેરોસીનના કાકડા અથવા ફ્લેટ થોવર વડે સળગાવીને નાશ કરવો. જે વિસ્તારમાં તીડના ઈંડા મુકાયા હોય તે વિસ્તારની જમીન પર 1 હેક્ટર જમીન દીઠ 25 કિગ્રા જેટલી મેલાથિયોન 5% અથવા ક્વિનાલ્ફોસ 1.5% ભૂકીના 2 ફૂટ પહોળા પટ્ટાઓ કરવાથી તીડથી રક્ષણ મળી શકે છે. આ ઉપરાંત તીડના બચ્ચાના ટોળાને આગળ વધતા અટકાવવા ઝેરી પ્રલોભિકા 100 કિલોગ્રામ ઘઉં કે ડાંગરના ભૂસાની સાથે 0.5 કિગ્રા ફેનીથ્રોઇલ જંતુનાશક દવા અને ગોળની રસી 5 કિગ્રા બનાવી જમીન ઉપર રસ્તામાં વેરવાથી તીડનો નાશ થાય છે. આઈપીએલ ક્રિકેટમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગઈકાલે રમાયેલી પ્લે ઓફની પ્રથમ મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 8 વિકેટે પરાજય આપીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદે 159 રન કર્યા હતા. વળતા જવાબમાં કોલકાતાની ટીમે માત્ર 13.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 164 રન કર્યા હતા. કેપ્ટન શ્રેયસ અય્યરે 24 બોલમાં 58 અને વેંકટેશ અય્યરે 28 બોલમાં 51 રન કર્યા હતા. અગાઉ ટોસ જીતીને બેટીંગ કરનાર હૈદરાબાદ 19.3 ઓવરમાં 159 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આજે આ જ મેદાન પર એલિમિનેટર રાઉન્ડમાં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મુકાબલો થશે. આ મેચ જીતનાર ટીમ શુક્રવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. રવિવારે ફાઇનલ મેચ રમાશે. ચીનના હોંગકોંગ ખાતે યોજાયેલી 6ઠી ટ્રેમ્પોલિન એશિયન ચેમ્પિયનશીપ 2024 સ્પર્ધામાં રાજ્યની ખેલાડી ફલક વસાવાએ અંતિમ તબક્કામાં 6ઠો ક્રમાંક હાંસલ કર્યો છે. નર્મદા જિલ્લાની રાજપીપળાની આ દીકરીએ ગૌરવ વિશ્વફલક પર વધાર્યું છે. અમારા નર્મદા જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે કુમારી ફલકે આ અગાઉ રાષ્ટ્રીય કક્ષાની ટ્રેમ્પોલિન જિમ્નાસ્ટિક સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો હતો. સિલિકોસિસ રોગના નિદાનને લઈને જાગૃતિ કેળવવાના ઉદ્દેશ્ય સાથે જીએમઈઆરએસ જનરલ હોસ્પિટલ મોરબી ખાતે એક કાર્યશાળા યોજાઈ ગઈ. આ કાર્યશાળામાં પીએચસી અને સીએસસીના તબીબી અધિકારીઓને સિલિકોસિસ દર્દીઓનું યોગ્ય નિદાન તથા સારવાર થઈ શકે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યા હતા. અમદાવાદ અને સૌરાષ્ટ્ર કચ્છ સહિત વિસ્તારોમાં આગામી 7 દિવસ દરમિયાન હીટવેવની સ્થિતિ યથાવત રહે તેવી હવામાન વિભાગની આગાહી. અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ અને ઓરેન્જ એલર્ટના પગલે તંત્ર દ્વારા નાગરિકો માટે તકેદારી જાહેર કરાઈ. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત 1 દિવસ લંબાવાઈ. હવે નાગરિકો આજે પણ ફોર્મ ભરી શકશે. રાજ્યના નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા મરામત બાદ એર એમ્બ્યુલન્સની સેવા ફરી શરૂ કરવામાં આવી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.